एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवनचरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने एकत्र ज्ञानगोष्ठीमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી આત્મકથાની થોડી ઊંડી વાત કરવાના છીએ જેણે એમ કહીએ તો ફક્ત અમેરિકન ઇતિહાસ નહીં પણ આખી દુનિયામાં ઓળખ, ન્યાય અને પરિવર્તનની ચર્ચાઓને એક નવી જ દિશા આપી છે.
હા, બિલકુલ.
પુસ્તક છે ધી ઓટોબાયોગ્રાફી ઓફ મેલ્કમ એક્સ, જે એલેક્સ હેલીની મદદથી લખાઈ છે. 1965માં જે વર્ષે મેલ્કમની હત્યા થઈ ત્યારે જ આ પ્રકાશિત થયો અને 20મી સદીના સૌથી પ્રભાવશાળી પુસ્તકોમાં એની ગણના થાય છે.
ખરેખર, અને તમે કહ્યું એમ આ ફક્ત એક વ્યક્તિની વાત નથી, આ તો અમેરિકાના અંદરના સંઘર્ષનું, એના આત્માનું પ્રતિબિંબ છે. મેલ્કમ એક્સ, જેમનો જન્મ મેલ્કમ લિટલ તરીકે અને પછીથી અલહજ મલિક અલ શબાઝ નામ ધારણ કર્યો, એમનું જીવન એટલે જાતિવાદ, ગરીબી, ગુનાખોરી અને
પછી એકદમ અલગ જ દિશામાં.
હા, આધ્યાત્મિક જાગૃતિ અને સતત બૌદ્ધિક વિકાસનું એક આમ તો અસાધારણ ઉદાહરણ છે. એમની આખી સફર આપણને બતાવે છે કે કોઈ વ્યક્તિ પોતાના સંજોગોમાંથી કેવી રીતે ઉપર ઉઠી શકે અને સમાજ પર એક અમિટ છાપ છોડી શકે.
અને એમની વાત આજે પણ એટલી જ એમ કહીએ કે લાગુ પડે છે, જેમ કે પ્રણાલીગત જાતિવાદની અસરો હોય કે પછી વ્યક્તિગત અને સામુદાયિક ઓળખની સ્થાપનાનો મુદ્દો હોય,
બરાબર,
અને સતત બદલાતી દુનિયામાં પોતાનું સત્ય શોધવાની જે મથામણ છે, આ બધું આજે પણ આપણને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે.
અને એમની આત્મકથા આ બધા જટિલ સવાલોનું આમ તો નિર્ભયપણે પરીક્ષણ કરે છે.
અને એની લખાવટ પણ ખાસ છે. એક તરફ માલ્કમનો પોતાનો એકદમ કાચો અણઘડ અવાજ છે અને બીજી બાજુ એલેક્સ હેલીનું કથાત્મક કૌશલ્ય. આ બંને મળીને એક બહુ શક્તિશાળી અને પ્રમાણિક કથન રજૂ કરે છે.
તો ચાલો એમની આ નાટકીય જીવનયાત્રાના જે મુખ્ય પડાવો છે એના પર નજર કરીએ. શરૂઆત એમના બાળપણથી કરીએ, જે ખરેખર સંઘર્ષ અને આઘાતથી ભરેલું હતું. નેબ્રાસ્કાના ઓમાહામાં પિતા અર લિટલ એક બેપ્ટિસ્ટ ઉપદેશક હતા અને માર્કસ ગાર્વેના વિચારોના ભારે સમર્થક. ગાર્વે એટલે અશ્વેત રાષ્ટ્રવાદ અને આત્મનિર્ભરતાની વાત કરનાર.
એટલે શરૂઆતથી જ પરિવાર એક રીતે તો નિશાના પર હતો.
બિલકુલ, શ્વેત સર્વોપરિવાદી જૂથો એમને સતત હેરાન કરતા. વાતાવરણ હંમેશા ભય અને અસલામતીનું રહેતું.
અને આ ડર સાચો પડ્યો જ્યારે માલ્કમ બહુ નાના હતા, ફક્ત 6 વર્ષના.
હા, એમના પિતાનું મૃત્યુ થયું એક શંકાસ્પદ ટ્રેમ અકસ્માતમાં. આમ તો સત્તાવાર રીતે અકસ્માત કહેવાયો, પણ પરિવાર અને માલ્કમ પોતે એ દ્રઢપણે માનતા હતા કે આ શ્વેત સર્વોપરિવાદીઓએ કરેલી હત્યા છે.
એટલે આ ઘટના માત્ર પિતા ગુમાવવાનો આઘાત નહોતી,
પણ બાળપણમાં જાતિવાદી હિંસાનો અને જે આખી સિસ્ટમ છે, સંસ્થાઓ છે, એના પરના અવિશ્વાસનો પહેલો અને બહુ ઊંડો અનુભવ હતો.
અને પિતાના મૃત્યુ પછી તો પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. ગરીબી, સતત માનસિક તણાવ, એના કારણે માલ્કમના માતા લુઈસ એમનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું.
હા, એમને એક સંસ્થામાં દાખલ કરવા પડ્યા અને 8 બાળકો એ બધા અલગ અલગ પાલક ઘરોમાં અને સંસ્થાઓમાં વહેંચાઈ ગયા. એક આખો પરિવાર વિખેરાઈ ગયો.
આ અનુભવે તો માલ્કમના મનમાં શ્વેત સમાજ અને એની વ્યવસ્થા પ્રત્યે એકદમ ઊંડો રોષ અને શંકા ભરી દીધા હશે.
ચોક્કસ, પણ આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ માલ્કમ ભણવામાં બહુ તેજસ્વી હતા. એમને વકીલ બનવું હતું, પણ અહીં પણ પેલો જાતિવાદ નડ્યો.
એમના શિક્ષકવાળી વાત બરાબર?
હા, એમના 8મા ધોરણના અંગ્રેજી શિક્ષક મિસ્ટર ઓસ્ટ્રોવસ્કી, જેમણે બીજા શ્વેત છોકરાઓને તો પ્રોત્સાહન આપ્યું, પણ માલ્કમને શું કહ્યું કે વકીલ બનવું એ નિગર માટે વાસ્તવિક ધ્યેય નથી, એના કરતાં સુથારી કામ જેવું કંઈક વિચાર.
ઓહ, આ તો ખરેખર એક કારકિર્દી સલાહ નહોતી. આ તો સીધો સંકેત હતો કે સમાજ એમને એમની ચામડીના રંગથી જ જોશે.
બરાબર, એમને સમજાઈ ગયું કે એમની બુદ્ધિ કે મહેનતનું કોઈ મૂલ્ય નથી, અને આનાથી એમનો જે ઔપચારિક ભણતર પરથી વિશ્વાસ હતો ને, એ ઉઠી ગયો.
અને અહીંથી એમના જીવનનો બીજો તબક્કો શરૂ થયો, જે વધુ અંધકારમય હતો.
હા, શિક્ષણ છોડી દીધું, પોતાની સાવકી બહેન એલા સાથે રહેવા બોસ્ટન ગયા. પણ એલાનું જે સ્થિર મધ્યમવર્ગીય જીવન હતું એના કરતાં એમને પેલી રોક્સબરી અને પછી ન્યૂયોર્કના હાર્લેમની શેરીઓ વધુ ખેંચી ગઈ. ત્યાં એ હસલર બન્યા.
હસલર, એ વખતે આ શબ્દનો શું અર્થ થતો બરાબર?
હસલર એટલે, જુઓ, એ વ્યક્તિ જે ટકી રહેવા અને પૈસા કમાવા માટે કાયદાની બહુ પરવા ના કરે, નાના મોટા ગેરકાયદેસર કામ કરે. માલકમે દેખાવ પર ખૂબ ધ્યાન આપ્યું. વાળ સીધા કરાવવા માટે કોંગ કરાવ્યું, ઝૂટ સૂટ પહેર્યા, એક ખાસ પ્રકારનો પોશાક.
એટલે દેખાવથી જ એક બળવો.
હા, કદાચ. અને પછી ડ્રગ્સ વેચવા, જુગાર રમવો, ચોરી કરવી, આ બધા કામોમાં પડ્યા. જાણે સમાજ સામે જ એમનો વિરોધ હતો, જેણે એમના માટે સારા રસ્તા બંધ કરી દીધા હતા.
અને આ રસ્તો એમને ગુનાખોરીના ઊંડાણમાં લઈ ગયો. ડેટ્રોઇટ રેડ તરીકે ઓળખાવા લાગ્યા. ઘરફોડ ચોરી કરતી ગેંગના લીડર બન્યા.
પણ આ લાંબુ ના ચાલ્યું. 1946માં ફક્ત 20 વર્ષના હતા ત્યારે એમની ધરપકડ થઈ અને 8-10 વર્ષની સજા મળી.
જેલ. જેલનો અનુભવ કેવો રહ્યો શરૂઆતમાં?
શરૂઆતમાં તો માલકમ અત્યંત બળવાખોર, નાસ્તિક. બીજા કેદીઓ અને ગાર્ડ્સ એમને શેતાન કહેતા. પણ આ જેલ એમના જીવનનું સૌથી મોટું પરિવર્તનનું સ્થળ બની. એમના ભાઈ રેજિનાલ્ડ, જે નેશન ઓફ ઇસ્લામ NOIમાં જોડાયા હતા, એમણે જેલમાં માલકમને NOI અને એના નેતા એલિજા મોહમ્મદના ઉપદેશો વિશે વાત કરી.
અચ્છા, અને આ NOIના વિચારો શું હતા મુખ્યત્વે? એમણે માલકમ પર શું અસર કરી?
NOIના મુખ્ય વિચારો એવા હતા કે શ્વેત લોકો શેતાન છે, એક દુષ્ટ વૈજ્ઞાનિકે બનાવેલા, અને કાળા લોકો પૃથ્વી પરના મૂળ માનવીઓ છે, દૈવી છે. બીજું, NOI અશ્વેત અલગતાવાદ, આત્મનિર્ભરતા અને કડક નૈતિક શિસ્ત પર ભાર મૂકતું હતું.
માલકમ માટે તો આ વિચારો એમના અનુભવો સાથે
એકદમ બંધ બેસતા લાગ્યા. જીવનભર શ્વેત જાતિવાદનો ભોગ બન્યા હતા. પહેલીવાર એમને પોતાના દુઃખ અને ગુસ્સાને સમજાવતું એક માળખું મળ્યું. એમને લાગ્યું કે એમની પીડા વ્યક્તિગત નથી, પણ એક મોટા ઐતિહાસિક અન્યાયનો ભાગ છે.
આ એક મોટો મનોવૈજ્ઞાનિક બદલાવ કહેવાય.
બિલકુલ. અને આ નવી જાગૃતિએ એમનામાં જ્ઞાનની ભૂખ જગાડી. જેલમાં એમણે વાંચવાનું શરૂ કર્યું. પુસ્તકાલય એમનું બીજું ઘર બની ગયું. શબ્દકોશની આખી નકલ કરી નાખી. શબ્દ ભંડોળ સુધારવા, ઇતિહાસ, દર્શન, ધર્મ, જે મળ્યું તે વાંચ્યું. જેલની ડિબેટિંગ ક્લબમાં ભાગ લીધો. પોતાની વાત રજૂ કરવાની કળા શીખ્યા. જેલ એમના માટે સાચી યુનિવર્સિટી સાબિત થઈ.
એટલે 1952માં જ્યારે પેરોલ પર છૂટ્યા, ત્યારે પહેલાના માલકમ નહોતા?
જરા પણ નહીં. એક નવા જ માલકમ હતા. એમણે પોતાની લિટલ અટક, જે ગુલામીનું પ્રતીક હતી, એ છોડી દીધી અને એની જગ્યાએ એક્સ લખાવ્યું.
એક્સ શા માટે?
એક્સ એટલે અજ્ઞાત. એમના જે આફ્રિકન પૂર્વજો હતા, જેમની ઓળખ ગુલામીમાં છીનવાઈ ગઈ હતી, એમનું અને ગુમાવેલા વારસાનું પ્રતીક. જેલમાંથી છૂટીને સીધા એલિજા મોહમ્મદને મળ્યા અને NOIમાં એકદમ સમર્પિત અનુયાવી બની ગયા.
અને પછી એમનો NOIમાં ઉદય બહુ ઝડપી હતો ને?
અસાધારણ રીતે ઝડપી. એમની બુદ્ધિ, સંગઠન કરવાની શક્તિ અને ખાસ તો એમની વાણી, એકદમ આગ ઝરતી વાણી હતી. એના કારણે ટૂંક સમયમાં જ NOIના સૌથી પ્રભાવશાળી નેતા બની ગયા. દેશભરમાં નવી મસ્જિદો ખોલી, હજારો નવા સભ્યો બનાવ્યા. NOIને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી અને પોતે NOIના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા.
એમની વાણીમાં એવી તે શું ખાસ વાત હતી? એમના મુખ્ય સંદેશ શું હતા?
એ નિર્ભયપણે શ્વેત સર્વોપરિતાની ટીકા કરતા અને સાથે સાથે અશ્વેત સમુદાયમાં જે આત્મદ્વેષ હતો એના પર પણ પ્રહાર કરતા. એમનો પેલો સિદ્ધાંત, કોઈપણ જરૂરી માધ્યમ દ્વારા, બાય એની મીન્સ નેસેસરી, ખૂબ ચર્ચામાં રહ્યો.
હા, એ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની અહિંસાની નીતિના ટીકાકાર હતા.
બરાબર. એ માનતા કે અહિંસા ત્યારે જ ચાલે જ્યારે સામેવાળો પણ અહિંસક હોય. પણ જ્યાં સરકાર અને સમાજ પોતે હિંસા કરતા હોય, ત્યાં પોતાના રક્ષણ માટે તૈયાર રહેવું પડે. એમણે બ્લેક પ્રાઇડ, એટલે કે કાળા ગૌરવ અને આર્થિક આત્મનિર્ભરતા પર ખૂબ ભાર મૂક્યો. લાખો અશ્વેત અમેરિકનો, જેમને લાગતું હતું કે મુખ્ય પ્રવાહની ચળવળ પૂરતી નથી, એમના માટે માલકમ એક શક્તિશાળી અને નિર્ભીક અવાજ બની ગયો.
આ તો એમની જાહેર છબી હતી. પણ આપણે વાત કરીએ, એમના વિચારો સ્થિર નહોતા રહ્યા. એમના પોતાના દર્શન અને મૂલ્યોમાં પણ ફેરફાર આવ્યા ખરું ને?
ચોક્કસ. એમની આ વૈચારિક યાત્રા સમજવી બહુ જ રસપ્રદ છે. NOIના તબક્કામાં એમનું દર્શન મુખ્યત્વે પેલી વંશીય અલગતાવાદની વાત અને એલિજા મોહમ્મદના ધર્મશાસ્ત્ર પર હતું. શ્વેત શૈતાન અને કાળા શ્રેષ્ઠ, આ માન્યતા ભલે પાછળથી એમને છોડી દીધી, પણ એ સમયે એને અશ્વેત લોકોને પેલી શ્વેત સર્વોપરિતાના માનસિક દબાણ સામે લડવા માટે એક સાધન આપ્યું. આત્મગૌરવ અને શિસ્ત શીખવ્યા.
પણ પછી એમના અને NOIના નેતૃત્વ વચ્ચે ખાસ કરીને એલિજા મોહમ્મદ સાથે મતભેદ શરૂ થયા.
હા, એના મુખ્ય બે કારણ હતા. એક તો એલિજા મોહમ્મદના અંગત જીવન વિશે કેટલીક નૈતિક સ્ખલનની વાતો બહાર આવી, જે NOIના કડક નિયમોથી વિરુદ્ધ હતી. માલ્કમ માટે આ મોટો આઘાત હતો.
અને બીજું કારણ?
બીજું, માલ્કમનો પોતાનો પ્રભાવ બહુ વધી રહ્યો હતો. એમની સ્વતંત્ર વિચારસરણી NOIના અમુક નેતાઓને ખૂંચવા લાગી હતી. પછી 1963માં પ્રેસિડેન્ટ કેનેડીની હત્યા થઈ. એના પર માલ્કમે એક ટિપ્પણી કરી, ચિકન્સ કમિંગ હોમ ટુ રૂસ્ટ, કરેલા કર્મો પાછા આવે છે. આના કારણે NOIએ એમના પર જાહેરમાં બોલવા પર પ્રતિબંધ મૂકી દીધો. આ બધાથી અંતર વધતું ગયું
અને આખરે 1964માં એમણે NOI છોડી દીધું. આ એમના જીવનનો એક મોટો, કદાચ સૌથી મોટો વળાંક હતો. આ પછી એમના વિચારોમાં શું બદલાવ આવ્યો?
NOI છોડ્યા પછી માલ્કમે પોતાના વિચારો પર ફરીથી વિચાર કર્યો અને એ જ વર્ષે એમણે મક્કાની હજ કરી. આ યાત્રા એમના માટે પરિવર્તનકારી સાબિત થઈ. એમણે જોયું કે દુનિયાભરના અલગ અલગ રંગ અને જાતિના મુસ્લિમો એકસાથે ખભે ખભો મિલાવીને સમાનતાથી ઇબાદત કરી રહ્યા છે.
આ અનુભવે એમના મન પર ઊંડી અસર કરી હશે.
બહુ ઝૂંડી. એમના મનમાંથી શ્વેત લોકો પ્રત્યેની જે કટ્ટરતા હતી એ દૂર થઈ. એમને સમજાયું કે સાચો ઇસ્લામ તો વંશીય ભેદભાવને નકારે છે, એ માનવ બંધુત્વની વાત કરે છે.
એટલે એમણે પેલું શ્વેત લોકો શેતાન છેવાળો વિચાર છોડી દીધો.
હા, સંપૂર્ણપણે. એમણે સ્વીકાર્યું કે જાતિવાદ કોઈ એક જાતિની આંતરિક ખરાબી નથી, પણ એ તો એક સામાજિક અને રાજકીય સિસ્ટમ છે, જેને બનાવી છે તો બદલી પણ શકાય છે. એમનો ભાર હવે નાગરિક અધિકારથી વધીને માનવ અધિકાર પર ગયો.
એટલે એમનો દૃષ્ટિકોણ વધુ વ્યાપક બન્યો.
બરાબર. એ આફ્રિકન અમેરિકન સંઘર્ષને દુનિયાભરના શોષિત લોકોના સંઘર્ષ સાથે જોડવા માંગતા હતા. એ માટે એમણે ઓર્ગેનાઇઝેશન ઓફ આફ્રો અમેરિકન યુનિટી OAAU સ્થાપના પણ કરી. એમનો દૃષ્ટિકોણ હવે વધુ વૈશ્વિક, વધુ સમાવેશી બન્યો હતો.
આટલી મોટી વૈચારિક સફર, એની પાછળ કઈ પ્રેરણાઓ, કયા મૂલ્યો કામ કરી રહ્યા હતા શરૂઆતથી અંત સુધી?
જો, શરૂઆતમાં તો ટકી રહેવાની વૃત્તિ હતી. અન્યાય સામેનો ગુસ્સો હતો. હસલર તરીકે શક્તિ અને સન્માનની શોધ હતી. પછી NOIમાં જોડાયા ત્યારે અર્થ, ઓળખ અને પોતાના સમાજની મુક્તિની પ્રેરણા મળી.
અને અંતિમ તબક્કામાં
એમની પ્રેરણા બની સાર્વત્રિક સત્યની શોધ, ન્યાય અને માનવ ગૌરવ. પ્રતિકૂળતા સામે એમનો અભિગમ પણ બદલાયો. યુવાનીમાં જે ગુસ્સો અને પ્રતિક્રિયા હતી, એની જગ્યાએ જેલ પછી વધુ પ્રોએક્ટિવ, વધુ રચનાત્મક અભિગમ આવ્યો. એ પડકારોને વિકાસની તક તરીકે જોવા લાગ્યા.
અને કયા મૂલ્યો એમના માટે મહત્વના રહ્યા?
બૌદ્ધિક પ્રામાણિકતા, સત્ય સ્વીકારવાની હિંમત, અન્યાય મર્યાદાઓનો અસ્વીકાર, સત્ય માટે લડવાની હિંમત અને પરિવર્તનમાં વિશ્વાસ. આ મૂલ્યો એમના જીવનના અંત સુધી એમની સાથે રહ્યા.
જો આપણે એમના આખા જીવનને જોઈએ તો એવા કયા ત્રણ મુખ્ય વળાંકો ગણી શકીએ જેણે ખરેખર એમના જીવનની દિશા જ બદલી નાખી?
પહેલો તો નિશંકપણે એમના પિતાનું મૃત્યુ, 1931. 6 વર્ષની ઉંમરે જે હિંસા અને અસ્થિરતાનો અનુભવ કર્યો, એણે એમના મનમાં શ્વેત સત્તા અને સંસ્થાઓ પ્રત્યે ઊંડો અવિશ્વાસ અને ગુસ્સો જન્માવ્યો. આ અનુભવે એમના ભવિષ્યના ઘણા નિર્ણયોને અજાણતા જ ઘડ્યા.
બરાબર. બીજો વળાંક કયો ગણીશું?
બીજો વળાંક, જે ખૂબ જ મહત્વનો છે, તે જેલમાં થયેલું પરિવર્તન, 1948. જેલ વ્યક્તિને તોડી શકે છે, પણ માલ્કોમ માટે એ પુનર્જન્મનું સ્થળ બન્યું.
હા, ત્યાં જેમણે વાંચવાનું શરૂ કર્યું, NOIના સંપર્કમાં આવ્યા.
બરાબર. NOIના વિચારોએ દિશા આપી, પણ એમની પોતાની જિજ્ઞાસા અને સ્વશિક્ષણની ધગસે એમને ગુનાખોરીના અંધકારમાંથી બહાર કાઢીને એક બૌદ્ધિક અને આધ્યાત્મિક નેતા બનાવ્યા. આ ખરેખર હેતુપૂર્ણ પુનર્જન્મ હતો.
અને ત્રીજો વળાંક, જેણે એમના વિશ્વ દૃષ્ટિકોણને બદલી નાખ્યો,
એ હતી એમની મક્કાની હજ યાત્રા, 1964. ત્યાં જે સાર્વત્રિક માનવ બંધુત્વનો એમણે જાતે અનુભવ કર્યો, એ આંખ ખોલનારો હતો. એણે એમના જે NOI પ્રેરિત વંશીય વિચારો હતા, એ માળખાને તોડી નાખ્યા
અને એમને વધુ ઉદાર બનાવ્યા.
હા, શ્વેત લોકો સહિત સમગ્ર માનવતા પ્રત્યે વધુ ઉદાર અને સમાવેશી દૃષ્ટિકોણ અપનાવવા પ્રેર્યા. આ યાત્રાએ એમને અમેરિકન નાગરિક અધિકાર નેતામાંથી એક વૈશ્વિક માનવાધિકાર હિમાયતી બનાવી દીધા. આ એમના વિચારોની પરિપક્વતાનું શિખર હતું.
માલ્કમ એક્સનું જીવન અને એમની આત્મકથા, એમાંથી આપણને વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે શું શીખવા મળે છે? આજના સમય માટે કયા પાઠ મહત્વના છે?
મને લાગે છે કે સૌથી પહેલો અને મોટો પાઠ છે વ્યક્તિગત પરિવર્તનની શક્તિનો. માલ્કમની આખી યાત્રા જ બતાવે છે કે ભૂતકાળ ગમે તેવો હોય, વ્યક્તિ પોતાની જાતને ફરીથી બનાવી શકે છે, સકારાત્મક દિશામાં આગળ વધી શકે છે. ભૂલો કે સંજોગો આપણી કાયમી ઓળખ નથી બની જતા.
અને બીજું, પેલું સ્વશિક્ષણનું મહત્વ.
બરાબર, જ્ઞાનની મુક્તિદાયક શક્તિ. જેલમાં શબ્દકોશની નકલ કરવાથી શરૂ થયેલી એમની જ્ઞાનયાત્રા બતાવે છે કે શિક્ષણ કઈ રીતે મનની બેડીઓ તોડી શકે છે, વ્યક્તિને સશક્ત બનાવી શકે છે.
ત્રીજો પાઠ કયો ગણશો, જે કદાચ થોડો અઘરો છે?
એ છે બૌદ્ધિક પ્રમાણિકતા. પોતાના સૌથી પાક્કા મંતવ્યો પર પણ સવાલ ઉઠાવવાની હિંમત રાખવી, અને જો નવા પુરાવા મળે, નવો અનુભવ થાય, તો પોતાના વિચારો બદલવા તૈયાર રહેવું. માલ્કમે આ કરી બતાવ્યું, ખાસ કરીને NOI છોડ્યા પછી.
એમની વાર્તા આપણને પ્રણાલીગત જાતિવાદની જે મનોવૈજ્ઞાનિક અસરો છે એ પણ સમજાવે છે. કેવી રીતે દમનકારી સિસ્ટમ પીડિતોમાં જ આત્મદ્વેષ પેદા કરી શકે.
હા, અને એની સામે લડીને કેવી રીતે આત્મગૌરવ અને સામુદાયિક શક્તિ ઊભી કરી શકાય. અને છેલ્લે, સિદ્ધાંતો માટે ઊભા રહેવાની હિંમત. સત્ય બોલવો, ભલે કોઈને ન ગમે, ભલે ખતરનાક હોય.
એમનું જીવન જોખમોથી ભરેલું રહ્યું.
બિલકુલ, પણ એ પોતાના સત્ય માટે બોલતા ક્યારેય અટક્યા નહીં, જે આખરે એમની શહાદતનું કારણ પણ બન્યું. પણ એમની આ લડત, સત્યની શોધ, ઓળખ માટેનો સંઘર્ષ, આ બધા સાર્વત્રિક માનવીય અનુભવો છે જેની સાથે આજે પણ કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે.
આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક જીવનપાઠ, તો તે શું હોઈ શકે?
ભાવનાત્મક સમજ તરીકે કહી શકાય કે પોતાના અને સમાજના જે કડવા સત્યો છે એનો સામનો કરવો, એને સ્વીકારવો. એ શરૂઆતમાં દુઃખદાયક લાગે, પણ આખરે એ બોજ નથી બનતું, પણ મુક્તિનો માર્ગ બની શકે છે. માલ્કમે પોતાના ભૂતકાળ અને સમાજની વાસ્તવિકતા સ્વીકારીને જ પોતાની જાતને અને પોતાના સંદેશને શક્તિ આપી.
બરાબર. અને બૌદ્ધિક સમજ, બૌદ્ધિક સમજ એ કે રાજકીય અને સામાજિક ચેતના કોઈ પથ્થરની લકીર નથી, એ વ્યક્તિગત અનુભવ, ઇતિહાસની સમજ અને સતત વિચારમંથનથી વિકસે છે. આપણી માન્યતાઓ બદલાઈ શકે છે, અને જેમ આપણી સમજ વધે, પરિસ્થિતિ બદલાય, તેમ બદલાવી પણ જોઈએ. માલ્કમની આખી વૈચારિક યાત્રા આનું ઉત્તમ ઉદાહરણ છે. અને છેલ્લે એક સાર્વત્રિક જીવનપાઠ. સાર્વત્રિક જીવનપાઠ મને લાગે છે કે એ છે જીવનભર શીખતા રહેવાની, વિકસતા રહેવાની અને પોતાના જ વિચારોને પડકારવાની હિંમત રાખવી. આજના જટિલ અને સતત બદલાતા વિશ્વમાં એક પ્રમાણિક અને અર્થપૂર્ણ જીવન જીવવા માટે આ અનિવાર્ય છે. પરિવર્તન એ નબળાઈ નથી, એ વિકાસની નિશાની છે. ખૂબ જ સરસ. માલ્કમ એક્સનું જીવન ખરેખર એક ખુલ્લું પુસ્તક છે, અને આ જ વિચાર સાથે આપણે આપણા શ્રોતાઓને છોડી જઈએ છે. માલ્કમ એક્સની સતત બદલાવાની અને પોતાના જ દ્રઢ વિશ્વાસો પર સવાલ ઉઠાવવાની હિંમત આપણને શું શીખવે છે? આપણા પોતાના જીવનમાં એવી કઈ સ્વીકૃત માન્યતાઓ કે સત્યો છે જેને કદાચ ફરીથી તપાસવાની, પડકારવાની જરૂર છે? આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.